એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક કોયડો ઉકેલવા જઈ રહ્યા છીએ.
કોયડો? કેવો કોયડો?
એક એવા માણસનો કોયડો જેણે વીજળીના નિયમો શોધ્યા પણ જેને મતલબ ગણિતનું સામાન્ય જ્ઞાન પણ નહોતું.
ઓ, માઇકલ ફેરેડે.
હા, જેણે આધુનિક ટેકનોલોજીનો પાયો નાખ્યો પણ જેની પાસે કોલેજની કોઈ ડિગ્રી નહોતી, જે ઇતિહાસનો સૌથી મહાન પ્રાયોગિક વૈજ્ઞાનિક બન્યો પણ જે એક ગરીબ લુહારનો દીકરો હતો. આ કેવી રીતે શક્ય બન્યું?
આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે, અને આ કોયડો ઉકેલવા માટે આજે આપણી પાસે સ્ત્રોત છે ફ્રેન્ક એજે એલ જેમ્સના દાયકાઓ લાંબા સંશોધનનો સાર.
બરાબર.
જેમ્સના લખાણો આપણને ફેરેડેના જીવનના એવા પાસાઓ બતાવે છે જે, ખબર છે, સામાન્ય રીતે ઇતિહાસના પુસ્તકોમાં જોવા નથી મળતા.
બરાબર. કારણ કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ, જે વીજળીથી ચાલે છે, જે મોટરોથી ગતિ કરે છે, એ આખી દુનિયાનો નકશો આ એક જ વ્યક્તિએ દોર્યો હતો. તો ચાલો આજે ફેરાડેના જીવનના પાના ઉથલાડીએ.
અને શરૂઆત લેખકથી જ કરવી પડે. ફ્રેન્ક એ જે એલ જેમ્સ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. તેઓ ગ્રેટ બ્રિટનની રોયલ ઇન્સ્ટિટ્યૂશનમાં વિજ્ઞાનના ઇતિહાસના પ્રોફેસર છે. અને આ એટલા માટે ખાસ છે કારણ કે આ એ જ સંસ્થા છે જ્યાં ફેરાડેએ લગભગ 50 વર્ષ કામ કર્યું હતું.
ઓહો, એટલે લેખક માટે તો સ્ત્રોત ખાલી કાગળ પર નથી પણ એ દિવાલોમાં પણ છે જ્યાં ફેરાડે ચાલતા હતા. આનાથી તો એમના લખાણમાં એક અલગ જ ઊંડાણ આવતું હશે, નહીં?
બિલકુલ. અને એટલું જ નહીં, જેમ્સે દાયકાઓ સુધી ફેરાડેના હજારો પત્રો, ડાયરીઓ અને પ્રયોગોની નોંધોનું સંપાદન કર્યું છે.
હજારો પત્રો?
હા, એટલે તેઓ ફેરાડેના વિચારો, એમના સંઘર્ષો અને એમના અંગત જીવનને એટલી નજીકથી જાણે છે જેટલો કદાચ બીજો કોઈ નહીં. આ જ વાત એમના દ્રષ્ટિકોણને અનન્ય બનાવે છે.
મને હંમેશા એવું લાગ્યું છે કે ફેરાડે એટલે પ્રયોગશાળામાં કામ કરતો એક જીનિયસ, પણ તમે કહો છો કે જેમ્સ તેમને ધર્મ સાથે જોડે છે. આ થોડું અસામાન્ય નથી લાગતું?
લાગે. મોટાભાગે તો આપણે વિજ્ઞાન અને ધર્મને બે અલગ ધ્રુવો પર જોઈએ છીએ.
હા, બરાબર.
અને આ જ જેમ્સના સંશોધનનો કેન્દ્રીય વિચાર છે. એમની મુખ્ય દલીલ એ છે કે આપણે ફેરાડેને સમજી જ ન શકીએ જો આપણે તેમના વિજ્ઞાનને તેમની ઊંડી ધાર્મિક શ્રદ્ધાથી અલગ કરીને જોઈએ.
એટલે કે
જેમ્સ કહે છે કે ફેરાડેની પ્રયોગશાળા એમની પૂજાનું સ્થળ હતું. એમના માટે કુદરતના નિયમોને સમજવા એ ઈશ્વરના મનને સમજવા બરાબર હતું.
વાહ, એટલે પેલો કોયડો કે એક લુહારનો દીકરો આટલો મહાન વૈજ્ઞાનિક કેવી રીતે બન્યો, એનો જવાબ એમના વિજ્ઞાનમાં નહીં પણ એમના જીવનમાં છુપાયેલો છે.
એકદમ સાચું. ફેરાડે સેન્ડેમિનિયન નામના એક નાના પણ અત્યંત કડક ખ્રિસ્તી સમુદાયના હતા.
સેન્ડેમિનિયન?
હા. આ સમુદાય માનતો હતો કે બ્રહ્માંડ ઈશ્વરે બનાવેલી એક સંપૂર્ણ એકીકૃત રચના છે. અને આ માન્યતા મતલબ માત્ર રવિવારની પ્રાર્થના માટે નહોતી, એ એમના વિચારોનો પાયો હતી.
ઓકે.
આ જ વિશ્વાસે તેમને વીજળી, ચુંબકત્વ અને પ્રકાશ આ બધા અલગ અલગ લાગતા બળો વચ્ચે સંબંધ શોધવા માટે પ્રેરણા આપી. એ માનતા હતા કે જો ઈશ્વરે આ દુનિયા બનાવી છે તો તેના નિયમો પણ એકબીજા સાથે જોડાયેલા જ હોવા જોઈએ.
તો ચાલો આ દ્રષ્ટિકોણ સાથે એમની જીવનયાત્રાને જોઈએ. શરૂઆત ક્યાંથી થઈ? એક ગરીબ લુહારના ઘરેથી રોયલ ઇન્સ્ટિટ્યૂશન સુધીની સફર.
એમની શરૂઆત તો અત્યંત સાધારણ હતી. 1791માં જન્મ, પ્રાથમિક શિક્ષણનો લગભગ અભાવ, પણ 13 વર્ષની ઉંમરે એમને એક બુકબાઇન્ડરને ત્યાં નોકરી મળી. અને આ જગ્યા એમના માટે હાર્વર્ડ અને કેમ્બ્રિજ કરતાં પણ મોટી યુનિવર્સિટી સાબિત થઈ.
એટલે કે જે પુસ્તકો બાંધતા એ જ વાંચતા?
હા, રાત્રે એ જ વાંચતા. વિજ્ઞાનના પુસ્તકોએ તો એમને ઝઘડી લીધા.
અને જેમ્સ અહીં નોંધે છે કે પુસ્તકો બાંધવાની ક્રિયાએ એ જ એમને એક વૈજ્ઞાનિક તરીકે ઘડ્યા. એ કામમાં જે ચોકસાઈ, ધીરજ અને ઝીણવટની જરૂર પડે,
એ જ ગુણો પાછળથી એમના પ્રયોગોનો આધાર બન્યા. એમનો અભિગમ પુસ્તકીઓ નહીં પણ સંપૂર્ણપણે પ્રાયોગિક હતો.
સાચી વાત.
અને પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એમણે પ્રખ્યાત રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીના વ્યાખ્યાનની ટિકિટ મેળવી.
ઓ!
એમણે વ્યાખ્યાનની 300 પાનાની નોંધ બનાવી. એને સુંદર રીતે બાંધી અને નોકરીની અરજી સાથે ડેવીને મોકલી દીધી.
શું વાત છે!
ડેવી આ યુવાનની લગન જોઈને એટલા પ્રભાવિત થયા કે એમને રોયલ ઇન્સ્ટિટ્યૂશનમાં લેબ આસિસ્ટન્ટ તરીકે રાખી લીધા.
પણ આ તો શરૂઆત હતી. ડેવી સાથેનો પેલો યુરોપ પ્રવાસ એમના માટે શૈક્ષણિક રીતે તો સારો હતો, પણ સામાજિક રીતે ઘણો અપમાનજનક રહ્યો, નહીં?
બહુ જ. ડેવી અને ખાસ કરીને એમના પત્ની એમને નોકર તરીકે ગણતા, સાથે જમવા પણ નહોતા બેસાડતા. અને અહીંયા જ જેમ્સનો પેલો મુદ્દો સામે આવે છે. ફેરેડેની સેન્ડેમેનિયન શ્રદ્ધા શીખવતી હતી કે સાચું મૂલ્ય સામાજિક દરજ્જામાં નથી, પણ ચારિત્ર્યમાં છે.
બરાબર.
તો જ્યારે એમને અપમાન મળતું ત્યારે એને એક બાહ્ય પરીક્ષા તરીકે જોતા હશે, જેણે એમના આંતરિક સંકલ્પને વધુ મજબૂત કર્યો કે તેઓ પોતાના કામથી ઓળખાશે, પોતાના વર્ગથી નહીં.
એટલે કે હવે તેઓ માત્ર શીખવા નહોતા માંગતા, પણ કંઈક સાબિત કરવા માંગતા હતા. તો આ નિર્ધારનું પહેલું પરિણામ શું આવ્યું?
એક ક્ષણ 1821માં આવી. ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક રોટેશનની શોધ કરી.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રોટેશન, સરળ શબ્દોમાં કહીએ તો?
સરળ શબ્દોમાં એમણે બતાવ્યું કે વીજળી અને ચુંબકનો ઉપયોગ કરીને સતત ગતિ કેવી રીતે પેદા કરી શકાય. આ એ સિદ્ધાંત છે જેના પર આજે દુનિયાની દરેક ઇલેક્ટ્રિક મોટર ચાલે છે.
ઓહો, એટલે મોટરનો પાયો. પણ આ શોધને કારણે એમના માર્ગદર્શક ડેવી સાથે સંબંધોમાં તિરાડ પડી, ખરું ને?
હા, ડેવીએ એમના પર વિચાર ચોરવાનો આરોપ લગાવ્યો, કદાચ ઈર્ષ્યામાંથી. આ બતાવે છે કે વિજ્ઞાનની દુનિયા પણ માનવીય નાટકોથી પર નથી.
સાચી વાત.
આ સમયગાળામાં એમણે બેન્ઝીન જેવા મહત્વના રસાયણની પણ શોધ કરી, અને અંગત જીવનમાં એમણે સારા બર્નાર્ડ સાથે લગ્ન કર્યા. સારા પણ એમના ધાર્મિક સમુદાયના હતા અને જીવનભર એમની શક્તિ બની રહ્યા.
અને ડેબીના વિરોધ છતાં તેઓ રોયલ સોસાયટીના ફેલો પણ ચૂંટાયા.
હા, હવે તેઓ પોતાના દમ પર એક વૈજ્ઞાનિક હતા.
અને અહીંથી તો બસ એમની શોધોના સુવર્ણયુગની શરૂઆત થાય છે. 1831, એક એવું વર્ષ જેણે દુનિયા બદલી નાખી.
હા, 10 વર્ષની સખત મહેનત અને અસંખ્ય નિષ્ફળ પ્રયોગો પછી ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની શોધ કરી.
અને એ શું હતું?
એમણે સાબિત કર્યું કે જો ચુંબકને ગતિ આપવામાં આવે તો તેમાંથી વીજળી પેદા કરી શકાય છે.
ચાલો આને જરા અટકાવીને સમજીએ. આ કોઈ નાની શોધ નહોતી. આપણે આજે જે પણ વીજળી વાપરીએ છીએ એ બધા પાવર પ્લાન્ટમાં મોટા મોટા જનરેટર ફરે છે, અને એ જનરેટર
બીજું કંઈ નહીં પણ ફેરાડેના આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
મતલબ આપણી આખી આધુનિક સભ્યતાનો પાયો આ એક શોધ પર ટકેલો છે.
પણ તેઓ ત્યાં અટક્યા નહીં. એમણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના નિયમો આપ્યા. ઇલેક્ટ્રોડ, આયન, કેથોડ, આ બધા શબ્દો જે આજે આપણે વાપરીએ છીએ એ બધા ફેરાડેએ આપ્યા છે.
ઓકે.
પણ એમની સૌથી ક્રાંતિકારી અને તે સમયે સૌથી અજીબ લાગતી કલ્પના હતી ફિલ્ડ થિયરીની.
ફિલ્ડ થિયરી એટલે કે પેલી લાઇન્સ ઓફ ફોર્સ વાળી હાથ?
બરાબર. એમણે કહ્યું કે બળો ખાલી જગ્યામાં ત્વરિત રીતે કામ નથી કરતા, પણ એક અદ્રશ્ય ક્ષેત્ર દ્વારા ફેલાય છે.
એક મિનિટ, આ થોડું સમજવામાં અઘરું છે. મતલબ કે ફેરાડે કહી રહ્યા હતા કે બે ચુંબક વચ્ચેની ખાલી જગ્યા ખરેખર ખાલી નથી, ત્યાં કંઈક છે. એ સમયે તો આ વાત કોઈએ માની નહીં હોય ને?
કોઈએ નહોતી માની. એ સમયે વિજ્ઞાનની દુનિયા ન્યૂટનના પ્રભાવમાં હતી. એવું મનાતું કે બળો ખાલી જગ્યામાં તરત જ અસર કરે છે. ફેરાડેએ કહ્યું, ના, એવું નથી.
પણ કેમ કોઈએ ન માન્યું?
કારણ કે એમની પાસે આ સાબિત કરવા માટે ગણિતના સમીકરણો નહોતા. એમની પાસે માત્ર કલ્પના હતી, એક ચિત્ર હતું. લોકો એને કવિની કલ્પના ગણીને હસી કાઢ્યું.
પણ એ જ કલ્પનાએ ભૌતિકશાસ્ત્રની દિશા બદલી નાખી, નહીં?
બિલકુલ. પાછળથી મેક્સવેલ અને આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોએ ફેરાડેના આ ફિલ્ડના વિચાર પર જ પોતાના સિદ્ધાંતોની ઇમારત ચણી. આ સાબિત કરે છે કે મહાન વિજ્ઞાન માત્ર ગણિતથી નહીં, ક્યારેક કલ્પનાથી પણ જન્મે છે.
અને જીવનના અંતિમ વર્ષોમાં પણ એમણે આ કલ્પનાને સાબિત કરવાનું ચાલુ રાખ્યું.
હા, 1845માં એમણે ફેરાડે ઇફેક્ટની શોધ કરી. એમણે સાબિત કર્યું કે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર પ્રકાશના કિરણને વાણી શકે છે.
પ્રકાશના કિરણને? પણ એ કેમ આટલું મહત્વનું હતું?
કારણ કે આ પહેલો પ્રાયોગિક પુરાવો હતો કે વીજળી, ચુંબકત્વ અને પ્રકાશ, જે ત્રણ તદ્દન અલગ વસ્તુઓ લાગતી હતી, તે વાસ્તવમાં એક જ કુદરતી બળના અલગ અલગ સ્વરૂપો છે.
વાહ, એટલે એમનો પેલો ધાર્મિક વિશ્વાસ કે કુદરતના બધા બળો જોડાયેલા છે,
એ સાચો ઠર્યો. આ એમના જીવનભરના કામનો સાર હતો.
અને આ બધાની સાથે સાથે તેઓ એ જમાનાના સાયન્સ કમ્યુનિકેટર પણ હતા. આજે જે કામ યુટ્યુબ પર થાય છે એ તેઓ સ્ટેજ પરથી કરતા હતા.
હા, ખાસ કરીને બાળકો માટેના એમના ક્રિસમસ લેક્ચર્સ ખૂબ પ્રખ્યાત થયા. તેઓ માનતા હતા કે વિજ્ઞાન કોઈ ઊંચા ટાવરમાં કેદ રાખવા માટે નથી.
અને આ જ વિચારધારા એમની નમ્રતામાં પણ દેખાય છે. એમને 2 વાર નાઇટહુડની પદવી ઓફર કરવામાં આવી હતી
અને એમને 2 વાર ના પાડી દીધી.
શું વાત કરો છો, નાઇટહુડ ઠુકરાવી દીધી? આજના જમાનામાં તો આ અકલ્પનીય છે.
બિલકુલ, જ્યારે એમને રોયલ સોસાયટીના પ્રમુખ બનવા માટે કહેવામાં આવ્યું ત્યારે પણ એમણે ના પાડી. એમને કહ્યું, મારે અંત સુધી સાદા માઇકલ ફેરાડે જ રહેવું છે.
આ વાક્ય જ એમનું આખું ચારિત્ર બતાવી દે છે.
હા, આ વાક્ય એમની ઊંડી નમ્રતા દર્શાવે છે, જે સીધી એમની ધાર્મિક માન્યતાઓમાંથી આવતી હતી.
તો આ અસાધારણ જીવનયાત્રામાંથી આપણે શું શીખી શકીએ? મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે જિજ્ઞાસા એ ઔપચારિક શિક્ષણ કરતાં વધુ શક્તિશાળી હોઈ શકે છે.
સાચી વાત. ફેરાડે એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો શીખવાની સાચી ભૂખ હોય તો દુનિયા પોતે જ એક પાઠશાળા બની જાય છે.
બરાબર.
હું એમાં ધીરજ અને નિષ્ફળતામાંથી શીખવાની વૃત્તિ ઉમેરીશ. પેલી ઇન્ડક્શનની શોધમાં એમને 10 વર્ષ લાગ્યા. 10 વર્ષ! આપણે તો 2-3 પ્રયત્નો પછી હાર માની લઈએ છીએ.
હમ,
એમની ડાયરીઓ હજારો નિષ્ફળ પ્રયોગોથી ભરેલી છે, પણ દરેક નિષ્ફળતા એમને કંઈક નવું શીખવીને જતી.
અને એમની વિચારવાની રીત પણ અનોખી હતી. તેઓ સમસ્યાઓનું ચિત્ર બનાવતા. પેલો લાઇન્સ ઓફ ફોર્સનો વિચાર એનું ઉત્તમ ઉદાહરણ છે. આ શીખવે છે કે ક્યારેક ઉકેલ તર્કથી નહીં પણ કલ્પનાથી મળે છે.
અને આ બધું એમના એક કાર્યમંત્રમાં સમાઈ જાય છે. કામ કરો, પૂરું કરો, પ્રકાશિત કરો.
વર્ક, ફિનિશ, પબ્લિશ.
હા, મતલબ કે કેવા વિચાર કરવો પૂરતો નથી, એને અંત સુધી લઈ જવો અને પછી દુનિયા સાથે વહેંચવો પણ એટલો જ જરૂરી છે.
ખરેખર મારા માટે તો આખી ચર્ચામાંથી સૌથી આશ્ચર્યજનક શીખે છે કે ક્યારેક બહારની વ્યક્તિ હોવું એ જ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે.
એટલે
કે એમની પાસે યુનિવર્સિટીની ડિગ્રી નહોતી એટલે તેઓ પ્રસ્થાપિત સિદ્ધાંતોના બોજ નીચે દબાયેલા નહોતા. એનાથી એ એવું વિચારી શક્યા જેઓ બીજા કોઈ વિચારી ન શક્યા.
તમે બિલકુલ સાજું પકડ્યો. ફેરેડેની વાર્તા આપણને યાદ અપાવે છે કે મહાન શોધો માત્ર બુદ્ધિથી નથી થતી, પણ વ્યક્તિના સંપૂર્ણ અસ્તિત્વ, એની માન્યતાઓ, એનું ચારિત્રમાંથી જન્મે છે. જેમ્સના સંશોધન મુજબ ફેરેડેનું વિજ્ઞાન એમની શ્રદ્ધાથી અલગ નહોતું, પણ એનું જ વિસ્તરણ હતું.
તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે આ ચર્ચા પૂરી કરીએ. શું આજના સમયમાં, જ્યાં શિક્ષણ અને ડિગ્રીનું આટલું બધું મહત્વ છે, ફેરેડે જેવો કોઈ સ્વશિક્ષિત વ્યક્તિ આટલી મોટી સફળતા મેળવી શકે? કે પછી એમની સફળતા એ એમના સમયની અને સંજોગોની એક અનોખી પેદાશ હતી?
વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.